પદ 92. દરિસન પ્રાણ જીવન મોહિ દીજે, વિન દરિસન મોહિ કલન પરતુ હે, તલક તલક તન છીજે.
દરિસન પ્રાણ જીવન મોહિ દીજે, દરિસન પ્રાણ જીવન મોહિ દીજે, બિન દરિસન મોહિ કલ ન પરતુ હે, બિન દરિસન મોહિ કલ ન પરતુ હે, તલક તલક તન છીજે. દરિસન પ્રાણ જીવન મોહે દીજે, દરિસન પ્રાણ જીવન મોહે દીજે. કહા કહું કછુ કહત ન આવત, કહા કહું કછુ કહત ન આવત, બિન સે જા ક્યું જીજે, બિન સે જા ક્યું જીજે. દેઉર દેરાણી સાસુ જેઠાણી, દેઉર દેરાણી સાસુ જેઠાણી, યુંહી સબ મીજે ખીજે, યુંહી સબ મીજે ખીજે. આનંદ ઘન વિન પ્રાણ ન રહે છીને, દરિસન પ્રાણ જીવન મોહે દીજે, દરિસન પ્રાણ જીવન મોહે દીજે, બિન દરિસન મોહિ કલ ન પરતુ હે, બિન દરિસન મોહિ કલ ન પરતુ હે, તલક તલક તન છીજે. દરિસન પ્રાણ જીવન મોહે દીજે, દરિસન પ્રાણ જીવન મોહે દીજે.
આ પ્રાણીનો ભવ વ્યાધિ એટલો તો વકરી ગયેલો આકરો છે, કે જે પરભાવ છે તે જ જાણે તેનો સ્વભાવ હોય તેમ લાગે છે. શુદ્ધ ચેતનાને પોતાના પતિનો વિરહ પડ્યો છે, બંને વચ્ચેનો અંતર ઘણું છે. ચેતન પતિ વારંવાર પરઘરે ચાલ્યો જાય છે અને તેને ગમે તેટલું કહેવામાં આવે તો પણ તેનામાં જે સુધારો થવો જોઈએ તે થતો નથી. આ પદમાં પોતાના પતિને માટે તલસતી ચેતના પતિને દર્શન દેવા વિનવી રહી છે, પોતાને એ કાર્યમાં મદદ કરવા સખીઓને વિનંતી કરે છે. દરિસન પ્રાણ જીવન મોહે દીજે, વિન દરિસન મોહે કલન પરતુ હે, તલક તલક તન છીજે, દરિસન પ્રાણ જીવન મોહે દીજે. ચેતના પોતાના પ્રાણ પ્યારા પ્રીતમ પરમાત્માને ઉદ્દેશીને કહી રહી છે કે હે નાથ, આપ દૂર નહીં પણ આ દેહરૂપી દેવળમાં જ રહેલા હોવા છતાં આપ મને પ્રત્યક્ષ રૂપે આવીને દર્શન કેમ દેતા નથી? મારા અંતરમાં આપના દર્શનની પ્યાસ જાગી છે. મારું જીવન, મારા પ્રાણ, મારી ગતિ, મારી મતિ બધું આપ જ છો. આપના દર્શનની પ્યાસ મને બેચેન બનાવી દે છે. જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં સર્વત્ર ઘનઘોર અંધકાર દેખાય છે. કોઈ દિશા સૂજતી નથી, કોઈ કળ વળતી નથી. ઝૂરી ઝૂરીને મારું શરીર ક્ષીણ ક્ષીણ થતું જાય છે. આપની યાદમાં શરીરના ગાત્રો થીજી જાય છે અને શરીર જાણે કે હમણાં તૂટી પડશે, હમણાં તૂટી પડશે એવી હાલતમાં મારા પ્રાણ અટકી અટકીને ગતિ કરી રહ્યા છે. જ્યારે પ્રભુ દર્શનની તલપ વધે છે ત્યારે આત્મા અતિ નમ્ર બની પ્રભુમાં રહેલી પ્રકાશક શક્તિના દર્શનની કાકલુદી પ્રભુ પાસે કરે છે. પ્રભુને પામવાની રીત અકળ અને અગમ છે, જે જીવને સૂજ પડવા દે તેમ નથી. પ્રભુ દર્શનનો વિરહ સાધકને રાત્રિમાં નિદ્રા દરમિયાન બેચેન અને ભયભીત કરી મૂકે છે. સ્વપ્નમાં ભયંકર દ્રશ્યો દેખાય છે. સ્વપ્નાને મિથ્યા ગણી કાઢી નાખશો નહીં. સ્વપ્ન બની ગયેલી બાબતો જ બતાવે એવું નથી, તે બનનારા ભાવોને પણ બતાવે છે. કેટલીક વખત સ્પષ્ટ રીતે પણ બતાવે છે. સ્વપ્ન માત્ર સંસ્કારોનું પરિણામ છે એમ નથી, સ્વપ્ન એ સંસ્કારોનો વર્તમાન ઉદય છે. દિવસ દરમિયાન આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પ્રાણ પ્રવૃત્તિના વિષયમાં સતત રમમાણ હોય છે, એટલે ચિત્તના સંસ્કારોને ઉઠવા માટે નિરાંતનો સમય મળતો નથી. રાત્રે મન, બુદ્ધિ, પ્રાણ, ચિત્ત, અહંકાર ઊંઘતા નથી, પણ માત્ર શરીર ઊંઘે છે. ત્યારે પ્રાણશક્તિને લીધે સ્વપ્ન જાગ્રત થાય છે, મતલબ સંસ્કાર જાગ્રત થાય છે. સાધકને સાધનામાં દિશા સૂચતી ન હોય, શું કરવું એની મથામણ ચાલતી હોય અથવા આગળ કેમ વધવું એ સૂજતું ન હોય, ત્યારે કઈ પદ્ધતિ સ્વીકારવી એ બધું સ્વપ્ન દ્વારા સાધક શીખતો હોય છે. આપણી જાતને ઓળખવા માટે પણ સ્વપ્ન કામ લાગે છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધની જૂની ગાંઠો પડેલી છે તે કેવા કેવા કામો કરે છે એની ઝલક સ્વપ્ન દ્વારા મળે છે. એના પરથી આપણે સુધરવાનું કરીએ તો ઘણો લાભ થાય. જેને આનંદદાયક સ્વપ્નો આવે છે તેનો આખો દિવસ આનંદમાં જાય છે. તેમ દુઃખના પણ સ્વપ્નો આવે છે, કારણ સમજદાર માનવી તેથી ચેતી શકે. ભાવિમાં કંઈ અનિષ્ટ બનવાનું હોય તેની આગાહી આગળથી મળવાથી જીવને ચેતવું હોય તો ચેતી શકાય છે અને બચી શકાય છે. કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ્સ ઇટ્સ શેડો, ભાવિ ઘટનાનો અણસાર આવતો હોય છે. પ્રભુ દર્શનની તલપ લાગે અને છતાં પ્રભુ ન મળે તો તેથી હિંમત હારવી નહીં. તે જ રીતે સુખના સમયમાં છકી જવું નહીં અને દુઃખમાં દીન થવું નહીં. સુખ દુઃખ સદા ટકતા નથી, કેમ કે તે તો આવન જાવન કરનારા છે, એ સમજ હૃદયમાં ધારણ કરવી. માનવી સુખના કાળમાં અહંકારથી એટલો ગર્વિષ્ઠ બની જતો હોય છે કે તાત્વિક દર્શન આડે તેની દ્રષ્ટિ કૃષ્ણાદિ લેશ્યામાં કાળી શાહી જેવી થવાથી તેને આખું જગત શ્યામ દેખાય છે, પણ સમય રેંટની જેમ ફર્યા કરે છે. જ્યારે સુખનો પારો નીચે ઉતર્યા પછી દુઃખનો પારો ઉપર આવી સુખને દબાવી દે છે. જ્યારે ચારેય તરફ દુઃખોના કાળા ડિબાંગ વાદળો તેને ઘેરી વળે છે ત્યારે સમજ પડે છે કે દુઃખ કેટલું કષ્ટદાયક છે. જીવ જ્યારે ચારે કોરથી નિસહાય કે હતાશ બને છે ત્યારે કોઈક જાગેલો આત્મા પરમ દયાળુ પરમાત્માને યાદ કરે છે. મંદિરમાં મૂર્તિ રૂપે બિરાજેલા પ્રભુ તારી પોકારને સાંભળે તેમ નથી, કારણ જીવ પાકો મતલબી છે. નરસિંહ મહેતાએ કદી પણ મનથી ધન દોલત પુત્ર પરિવારની માગણી કરી નહોતી. જન્મો જન્મ તારી ભક્તિ મળે એ જ માંગ્યું હતું, તો તેના દુઃખ ભાંગવા પ્રભુને તેમની પાસે દોડીને આવવું પડ્યું હતું. ભગવાનની નામરૂપ ભક્તિમાં આટલું બધું ખેંચાણ છે, માટે સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપાની પણ અત્યંત આવશ્યકતા છે. પણ અહીં તો ઉચ્ચ કક્ષાની સાધક દશાની વાત ચર્ચાઈ રહી છે. ભાવ ભક્તિમાં તેજાબી શક્તિ ભરેલી છે, જેનાથી શાસન રક્ષક દેવોને ભક્તને સહાય કરવા દોડીને આવવું પડે છે એવા અનેક દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં જોવા મળે છે. મહાત્મા આનંદ ઘનજીની સમતાને પોતાના માથે નાથ વિનાનું જીવન જીવવું એ બેહદ આકરું ભાસવાથી તેણીએ પોતાના ભગવાન આત્માને સ્વામી ભાવથી આ પદમાં પોકાર્યા છે કે હે મારા પ્રાણોના આધાર પ્રભુ, મારી દશાને ટકાવવા તેમાં પ્રાણ પૂરવા આપના દર્શન પ્રત્યક્ષ રૂપે ઝંખી રહ્યો છું. હે નાથ, આપ દેહ દેવળમાં નિકટ રહેલા હોવા છતાં મને દર્શન કેમ આપતા નથી? નરસિંહ મહેતા લખે છે, જ્યાં લગી આત્મતત્વ ચિહ્નો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા, આત્મ રામ પરિભ્રમ ન જાયો, ભણે નરસંયો કે તત્વ દર્શન વિના રત્ન ચિંતામણી જન્મ ખોયો. જ્ઞાન પ્રકાશ એ આત્માનું તત્વ છે. સાધકને ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે. તેમાં પહેલા તબક્કામાં સાધકને ભયજનક અને ખેદ ઉપજાવે તેવા સ્વપ્નોનું નિર્માણ થાય છે. પછી અમુક સિદ્ધિઓ લબ્ધિઓ પ્રગટે છે. તેમાં નિરાભિમાની રહી, તેમાં ન અટવાતા ટકી રહે તો બીજો તબક્કો ઘોર અંધકારમય રાત્રિનો આવે છે. તેમાંથી માર્ગ કાઢવો ઘણો કઠિન પડે છે. દિશાશૂન્ય બનવાથી ગભરાટ ભરી અકળામણનો અનુભવ થાય છે. અંધકારમાં શરીરના ગાત્રો અને અંગે અંગ પ્રભુ દર્શન વિના તિલ તિલ થાય છે, એટલે કે તલસે છે, શરીર ધ્રુજે છે, પ્રાણ તૂટી રહ્યા હોય તેવો અનુભવ થાય છે, અથવા તો તન તડક તડક થતું, દળાતું હોય કે પછી છીણાતું કે શેકાતું છીજાતું હોય એવો અતિ કષ્ટદાયક અનુભવ થાય છે, ત્યારે આત્મા પ્રભુ પાસે દર્શનની પ્રકાશ ગુણની માગણી કરે છે. કહા કહું કછુ કહત ન આવત, બિન સેજા ક્યું જીજે, સો હુ ખાઈ સખી કાઉ મનાવો, આપ હી આપ પતીજે. હે સખીઓ, મારા અંતરમાં થતી અકળામણની કથા બહાર કોઈ આગળ પ્રગટ કરતાં મને શરમ આવે છે, અને કહેવા જાઉં છું તો જીભ અચકાય છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો પ્રેમ પતિ પત્નીના પ્રેમથી ચડિયાતો અપાર્થિવ અલૌકિક પ્રેમ હોય છે. એમના મનની નિખાલસતા, નિર્મલતા અને સમર્પિતતા પ્રમાણે પ્રેમ પાંગરે છે. જેમ ફૂલમાં સુગંધ હોય છે તે ફૂલને જ અભિવ્યક્ત કરે છે, તેમ પ્રભુ પ્રેમ એ પણ પ્રભુતાની અભિવ્યક્તિ છે. તેવા પ્રભુ પ્રેમના સહારા કે સેજા એટલે સહવાસ વિના જીવન પ્રાણ ટકાવવા એ અતિ કઠિન છે. આનંદ ઘનજીની સમતા આવા પ્રભુ વિરહના કપરા કાળમાંથી પસાર થઈ રહી છે. સાધકને આખા જીવનમાં ફક્ત એક જ વખત અને તે પણ બે મિનિટ પૂરતા પણ પ્રભુના તત્વ સ્વરૂપના દર્શન થાય તો એની એક આછી પાતળી ઝલક મળે તો પણ એનું વર્તમાન જીવન આખું પલટાઈ જાય છે. પછી તેને ક્યાંય બીજે ચેન પડતું નથી, એટલું જ નહીં એના જન્મ જન્માંતર સુધરી જાય છે. આવા વિકટ સમયમાં પણ પ્રભુની ગુપ્ત સહાયતા કામ કરતી જ હોય છે. દૈવી તત્વો ગુપ્તપણે તેની રક્ષા કરતા જ હોય છે. ભક્ત જ્યારે પોતાનું જીવન પ્રભુને સમર્પિત કરે છે ત્યારે દેવગુરુ અને ધર્મરૂપ તત્વત્રયી એને સંભાળી લે છે, સાચવી લે છે. તે સાધકને નિરાધાર સ્થિતિમાં કદીય રાખતી નથી. એનું કારણ સાધકની ભાવરૂચિ નિર્મળ પરિણામના પ્રવાહમાં વહી રહી છે. આ સમયે સાધકની તપોધ્યાનની ભઠ્ઠી ધ્યાનાગ્નિથી તપેલી હોવાના કારણે કર્મો સ્વયં ખેંચાઈને સ્વતઃ ભસ્મીભૂત થઈ નિર્જરી જાય છે. આ કર્મ નિર્જરણની ક્રિયાને જ્ઞાની આત્મા જ્ઞાન દ્વારા જાણી શકે છે અને તે વખતે જે ધ્યાન દશા વર્તે છે તેનું ભાવચારિત્ર સમજવું. સમતા પોતાની સખીઓ તૃપ્તિ માર્દવી વિરાગીની બ્રાહ્મી શિવા જ્યોતિ વગેરેને કહી રહી છે કે હે સખીઓ, ધ્યાનાગ્નિથી મારી અંદર રહેલ ક્રોધ માન માયા લોભ મત્સર વગેરે વિચારોનો કચરો બળી ગયાથી મારા અંદરમાં શુદ્ધિ વર્તે છે, તેથી હું તમારી આગળ સોહું ખોઈ સોગંધ ખાઈને પેટ છૂટી વાત કહું છું કે જેમ બ્રાહ્મી સુંદરી બંને બહેનો પોતાના ભાઈ બાહુબલી આગળ આવીને સમજાવે છે કે તમારી આત્મધ્યાનની પરિણતિ પ્રશાંત રસમાં વહી રહી છે, ત્યારે તમારાથી નાના એવા કેવલી બનેલા ભાઈઓને વંદન ન કરવાના ભાવરૂપ અહંકાર કેવલ જ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાયભૂત બની આડે આવી રહ્યો છે, તેને તમારા આત્મઘરમાંથી બહાર કાઢો અને તમારાથી અગાઉ દીક્ષિત થયેલા અને ચારિત્રની સાધનામાં આગળ વધેલા તમારા ભાઈઓને વાંધવા પગ ઉપાડો. આ સંદેશ ઋષભદેવ પ્રભુએ મોકલ્યો છે. વીરા મોરા ગજ થકી ઉતરો રે, ગજ ચઢે કેવલ ન હોય રે વીરા મોરા. તેમ તમે પણ હે સખીઓ, મારા સ્વામી ચૈતન્ય દેવ પાસે જઈ તેને મનાવી પરઘરથી છોડાવી સ્વઘરે પાછા લાવો. ત્યારે સખીઓ જવાબ આપે છે કે સંસારમાં પતિ પત્નીનો સંબંધ રાગભાવથી ભાવિત અને તમારો ચૈતન્ય દેવનો સંબંધ વિતરાગભાવથી ભાવિત, આમ બંનેમાં ઘણું અંતર હોવા છતાં આ મામલો તમારો આપસ આપસનો ગણાય, તેમાં અમારાથી માથું મારી શકાય નહીં. સંયોગી અને વિયોગી અવસ્થા કર્માનુસારિણી હોઈને આજે દેખાતો અણબનાવ આવતા સમયે સદભાવમાં પલટી જવાની શક્યતા ખરી, કારણ સમયની ગતિ જ અસ્થિર છે. માટે હે બેન, તું ધીરજ ધર, જરૂર સમય સારો આવશે. દેઉર દેરાણી સાસુ જેઠાણી યુહી સબ મિલ ખીજે, આનંદ ઘન વિન પ્રાન ન રહે કોડી જતન જો કીજે. સુમતી દેવીના ભાવ જ્યારે મિથ્યાત્વ મોહિની પ્રત્યેથી હટીને સમ્યગ શ્રદ્ધામાં ભળે છે અને તે સમત્વ ભાવની હદમાં પ્રવેશે છે, ત્યારે દુર્ભાવનો ક્ષય થાય છે અને સુભાવની જાગૃતિ થાય છે. મિથ્યાત્વ મોહિની એની સાસુ છે, મિથ્યાત દંશણ શલ્ય તે સસરો, માયા મમતા તેની દેરાણી અને કામ ક્રોધ તેના દિયર, પુણ્ય પાપ તેના જેઠ અને તૃષ્ણા ને અતૃપ્તિ એની જેઠાણી છે. માન અને લોભ મોહિનીના બે પુત્રો છે, જ્યારે તેની પત્નીઓ મમતા અને માયા છે. મત્સર દાદો અને દુર્મતી દાદી છે, તો સુખ અને દુઃખ મમતાના બે ભાઈ છે. મોહનગરનો રાજા મિથ્યાત્વ મોહ છે. આ મમતા અને માયાનું કુટુંબ નાહકના મારા પર ખીજે છે, મારા ઉપર ગુસ્સો કરતા કહે છે કે તું મોટી અને છતાં તારા સ્વામીના પરિવારને સંભાળી શકતી નથી. આનું નામ જ મિથ્યા અજ્ઞાન અંધકાર. આ સાધનાનો બીજો તબક્કો એને શૂન્ય અવસ્થા કહી છે. એ અંધકારને ઉલેચવા જ્ઞાન ભાનુના પ્રકાશમય તેજ કિરણો અંદરમાં પ્રવેશવા જોઈએ. તેનામાં એવી શક્તિ છે કે એ અંધકારને ધીમી ગતિએ હટાવે છે, મતલબ પ્રભુ દર્શન આડે આવતા કર્મોને ધ્યાનાગ્નિમાં જલાવી રસ્તો સાફ કરે છે, અર્થાત કર્મો બળી બળીને આત્મઘરમાંથી બહાર નીકળે છે. આવી ક્રિયા સતત થવાથી પછીથી પરમતત્વના પ્રકાશ સ્વરૂપના દર્શન થાય છે. યોગી રાજને તે દર્શન થયાનો ઉલ્લેખ તેમને 90મા પદમાં લોકાલોક પ્રકાશક છયું જણતા કારજ સીધ્યું એ પંક્તિથી કર્યો છે. અલૌકિક એવા પરમતત્વના દર્શન રોજ રોજ થતા નથી, પણ કર્મદહનની પ્રક્રિયા તો રોજ રોજ ચાલુ જ રહે છે. દિવ્યતાના દર્શન તો ક્યારેક જ થાય છે. જેવી ભાવ પરિણામની રુચિ તેવો જોગ સાંપડે છે. આનંદ ઘન સ્વરૂપ પ્રભુના પરમાત્મ તત્વના દર્શન રોજ મળ્યા કરે તો જીવન ટકી રહે. જીવન છિન્ન ભિન્ન થતું અટકે પણ પ્રભુ દર્શનનો જોગ તો ક્યારેક જ સાંપડે છે. છતાં સાધકની સાધના કદી નિષ્ફળ જતી નથી. ધ્યાનાગ્નિની ભઠ્ઠીમાં કર્મને જલાવી જીવ પુણ્ય બળ એકઠો કરે છે, જેના પ્રતાપથી પરમાત્મ તત્વના દર્શન પામ્યાનો જોગ વંધાય છે. વચ્ચે કર્મના આવરણો આત્માને કસોટીની એરણ પર ચડાવી બિહામણા ઘાનો મારો ચાલુ રાખે છે, ત્યારે જીવ ભય પામી પ્રભુની રક્ષા માંગે છે કે હે પ્રભો, કોટી ઉપાય કરવા છતાં પ્રાણ ઠેકાણે રહેતા નથી, હવે તો આપ રક્ષા કરો પ્રભુ, તો રક્ષા થાય એમ છે.